તારીખ 13/3/1999 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 446 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 389
કાંઈ પણ ઝાંખી ન હોય તો કઈ રીતે મન એમાં પ્રવૃત્ત થાય? બહારમાં તો અશાંતિ લાગે છે. પ્રશ્ન કરનારની ભૂમિકા વિચારીએ તો કે આત્મ સાક્ષાત્કારની મહિમાયુક્ત વાતો સાંભળેલી છે,
બરાબર,
છતાં પણ એમાં મન પ્રવૃત્તિ કરતું નથી. એ દિશામાં અપેક્ષા એવી છે કે કંઈક એ વિષયનો સ્વાદ ચાખવા મળે તો મન વધારે લલચાય પ્રવૃત્તિ કરવા માટે. મન કયો કે ઉપયોગ કયો, પણ એવું થતું નથી, કોઈ ઝાંખી થતી નથી. અને ખાલી મહેમાનની વાતો સાંભળવાથી કોઈ એવી પ્રવૃત્તિ એ દિશામાં થતી નથી. બહારમાં અશાંતિ લાગે છે, એટલે બીજા પરિણામોમાં અશાંતિ લાગે છે એવી પ્રશ્નકારની ભૂમિકા છે. એ સારું ચિહ્ન છે. એટલે જ સમાધાનમાં પહેલી વાત એ લીધી છે એમણે કે એટલું તો પોતાને લાગે છે ને, બહારમાં અશાંતિ લાગે છે એવું તો લાગે છે ને, એમ કે એ સારી વાત છે. કે બહારમાં કાંઈ સારભૂત નથી, સુખ દેખાતું નથી, અશાંતિ લાગે છે એટલે સુખ દેખાતું નથી. જ્યાં સુખ દેખાતું નથી એમાં શું સાર હોય? જો સંસારના ઉદયોમાં સારભૂતપણું ન લાગે તો રસ ન આવે. આ બધું અસાર છે અને અશરણભૂત છે. અસાર પણ છે કે સુખનું કારણ નથી અને આત્માને કોઈ એનાથી સંરક્ષણ મળે, શરણ મળે એવું કાંઈ નથી, એટલે એના ઉપરનું વજન છૂટી જાય. સંસારમાં પરિભ્રમણ કરવાનું કારણ એ છે કે ઉદયમાં જીવને પૂરેપૂરું વજન છે. ઉદય એ જ માણસ પોતાનું જીવન સમજે છે. જેવો જેને ઉદય હોય એને જે પોતાનું જીવન સમજે છે, એને સર્વસ્વ માને છે અને એ કાર્યો પાછળ આખે આખો ટીંગાયેલો રહે છે. પછી પરિભ્રમણ થાય છે એના ફળમાં. હવે જો બહારમાં અશાંતિ લાગે અને કાંઈ સાર નથી એવું લાગે કે આમાં કાંઈ સાર નથી, માણસ બહુ બહુ તો સુખી થવા માટે અનેક પ્રકારના પોતાના સંયોગો અનુકૂળ રહે એવો પ્રયત્ન કરે છે, પણ એમાં જ અસારપણું લાગે ને અસરણપણું લાગે તો વજન છૂટી જાય. એ બધું આવી ગયું તો શું? ગુરુદેવની ભાષામાં કહીએ તો કે અનુકૂળતાના અનંત અનુકૂળતાના ગંજ ખડકાઈ જાય તો થોડી અનુકૂળતા માટે તારું મનુષ્ય ભાવનું અમૂલ્ય જીવન બરબાદ કરે છો. પણ વાત તો એમ છે કે અનુકૂળતાના અનંત અનુકૂળતાના ગંજ ખડકાઈ જાય તોય શું? આત્માને શું એથી? આત્માને એથી કાંઈ પ્રાપ્તિ થવાની નથી. એ બધું અસાર છે. જીવના પરિણામો ખેંચાતા બંધ થાય. ઠીક છે, પોતાના પરિણામને મેઇન્ટેન કરવા પૂરતું, પરિણામને બેલેન્સ રાખવા પૂરતી પ્રવૃત્તિ કરવી એ જુદી વાત છે, પણ એ અભિપ્રાય સાથે કે આમાં કાંઈ સાર નથી, આમાં કોઈ સાર નથી. આ બધું ગમે તેટલું કરીએ તો પણ સંતોષ આવતો નથી અને તૃપ્તિ થતી નથી. અથવા ગમે તેટલી અનુકૂળતા આવી જાય કાંઈ કરવાથી, તો પણ એથી કોઈ તૃપ્તિ થવાની નથી, ત્યાંથી સંતોષ થવાનો નથી. અહીંથી સુખ મળશે, ત્યાંથી સુખ મળશે એમ જીવ ફાંફા માર્યા કરે છે, પણ સંતોષ નથી આવતો. તે એમ બતાવે છે કે સુખ સ્વરૂપ વસ્તુ કોઈ જુદી અંતરમાં છે. ક્યાંય બહારમાંથી કોઈને સુખ પ્રાપ્ત થયું હોય, અને જે સુખ પ્રાપ્ત થવાથી પછી સુખ મેળવવાની પ્રવૃત્તિ બંધ થઈ હોય, એવો એક પણ જીવનો દાખલો જોવામાં નથી આવતો, એક દ્રષ્ટાંત પણ જોવામાં નથી આવતો. દેવલોકના દેવો પણ હજી સુખ મેળવવું, હજી સુખ મેળવવું, વિષયોમાંથી હજી સુખ મેળવવું એના પ્રયત્નવાન છે. કોઈને સુખનો સુખ મળતું નથી, સંતોષ થતો નથી. એ પરિસ્થિતિ એમ સાબિત કરે છે કે સુખ ક્યાંય બહારમાં નથી, સુખ ક્યાંક અંદરમાં, કોઈ જુદી જ વસ્તુ છે જે અંદરમાં છે. બહારમાં સંતોષ નથી આવતો, અને જે સુખનું ધામ છે તે પ્રગટ થાય પછી બીજી ઈચ્છા જ થતી નથી. આ પરિસ્થિતિ સમ્યક છે, યથાર્થ છે, કે બહારમાં ક્યાંય સંતોષ આવતો નથી, આવવાનું કંઈ દેખાતું નથી. એ બધા પ્રયત્નો જીવ કરી ચૂક્યો છે, અને અંદરમાંથી સુખ પ્રગટ થાય, અનંત સુખનું ધામ છે અંદરમાં, એમાંથી સુખનો પ્રવાહ ચાલુ થાય તો પછી જીવને બીજી કાંઈ સુખ મેળવવા માટેની ઈચ્છા નથી થતી. પછી જે ઈચ્છા છે એ અભિપ્રાય વિરુદ્ધની છે, પણ સુખ મેળવવા માટે સુખના અભિપ્રાયથી ઈચ્છા નથી, કેમ કે સુખનો પ્રવાહ અંદર ચાલુ થઈ ગયો. એવી કોઈ વસ્તુ અંતરમાં રહેલી છે, એવી કોઈ સુખ શાંતિ અંદરથી આવ્યા જ કરે, અનંતકાળ સુધી આવ્યા જ કરે, મળ્યા જ કરે, એવી કોઈ વસ્તુ અંદરમાં રહેલી છે. પણ એ પ્રગટ થાય ક્યારે? કે જીવ પોતે પુરુષાર્થ કરે ત્યારે. બધાને એ વાત કોઈ અનુભવ ગોચરતો નથી, પણ અંદરનું સુખ ક્યારે પ્રગટ થાય? કે તથારૂપ કોઈ પુરુષાર્થ કરવામાં આવે ત્યારે. પુરુષાર્થાધીન છે, અને તે પણ યોગ્ય પ્રકારના પુરુષાર્થને આધીન છે પ્રગટ થવું. પહેલાંથી કોઈને ઝાંખી થતી નથી, હવે ટુ ધી પોઈન્ટ જવાબ આપે છે. કંઈ ઝાંખી થાય તો અમારું મન લલચાય. હું પહેલાંથી કોઈને ઝાંખી થાય એવું તો કંઈ નથી. ચાલો તમને પહેલાં થોડો સ્વાદ ચખાડી દઈએ, પછી તમને બહુ મન થયા કરશે, એવી કોઈ પરિસ્થિતિ નથી. જો બારમાં અશાંતિ લાગી હોય અને એ અશાંતિને વશ પણ કોઈ સાચી શાંતિ માટેની ખોજ કે ભૂખ લાગી હોય કે તરસ લાગી હોય, તો પછી એવી શાંતિ જેણે પ્રગટ કરી છે એના વચનોમાં થોડો વિશ્વાસ મૂકવો જોઈએ. પહેલે તબક્કે પહેલેથી કોઈ ઝાંખી એટલે સેમ્પલ મળી જાય એવું કાંઈ નથી. પણ હવે જો બારમાં અશાંતિ ખરેખર લાગી જ હોય, તો જેણે શાંતિ પ્રગટ કરી છે એ શાંતિ પ્રગટ કરવા કેવી રીતે પ્રગટ થાય એની વાત કરે છે, તો એના વચનોમાં પ્રથમ તો આસ્થા, વિશ્વાસ આવવો જોઈએ. આસ્તિક કે બુદ્ધિથી એ વાત સાંભળે, અને સાંભળ્યા પછી એનો પ્રયોગ કરે, તો એને થોડી ઝાંખી થાય. ઝાંખી થવા માટે ઓછામાં ઓછું આટલું થવું, આટલું હોવું અપેક્ષિત છે. જો જીવને બારમાં અશાંતિ લાગતી હોય, અને એ તો તમે થોડો પણ મધ્યસ્થ થઈને જુઓ તો શાંતિ છે જ નહીં જીવને, ગમે સ્તરની પરિસ્થિતિ હોય. એવું નથી કે શ્રીમંત લોકો સુખ શાંતિ વાળા છે, ગમે તે સ્તરની પરિસ્થિતિ હોય અશાંતિમાં બધા જ બળે છે. અશાંતિ જો લાગતી હોય તો એ બહુ સારું ચિહ્ન છે. તો પછી એ જીવે જેણે શાંતિ પ્રગટ કરી છે એવા સત્પુરુષોના, જ્ઞાની પુરુષોના વચનોમાં એને વિશ્વાસ રાખીને એની વાત સાંભળવી, સમજવી, એટલો પ્રયત્ન કરવો જોઈએ. એ વાત એને સમજણમાં પહેલાં બેસે એટલે સ્વીકારાય, સમજણથી એનો સ્વીકાર થાય તો એ સમજણનું અમલીકરણ કરીને એને પ્રયોગાન્વિત કરવું જોઈએ. ઝાંખી પ્રયોગમાં થશે, માત્ર સાંભળવાથી નહીં થાય. માત્ર સાંભળવું એ વૈચારિક ભૂમિકા છે, માત્ર થિંકિંગ સ્ટેજમાં અનુભવ નથી થતો. પ્રયોગના સ્ટેજમાં અનુભવ થાય છે, ઓછા વધતા અંશે પણ અનુભવ ત્યાં થાય છે. કેમ કે એ પ્રયોગ અનુભવની ભૂમિકા છે, અથવા પ્રયોગ એ અનુભવ પદ્ધતિ છે. એટલે પહેલાથી કોઈને ઝાંખી થતી નથી, પણ જે મહાપુરુષોએ પ્રગટ કર્યું છે તે તને બતાવે છે કે તું આ કર, અમે તેનો અનુભવ કરીને તને કહીએ છીએ. અને પછી તેનો વિશ્વાસ કરે તો તેની સ્વાનુભૂતિ થાય છે, સાક્ષાત્કાર થાય છે. વિશ્વાસની વાત લીધી છે, એ એક જ પ્રોસેસ છે, બીજો પ્રોસેસ નથી. કોઈ ભરોસો મૂક્યા વગર કોઈ કામ થતું નથી. ટિકિટ બારીએ ટિકિટ લેવા જાઓ તો તમે એમ કહો છો કે તમે ડાબા હાથમાં ટિકિટ મૂકો તો જમણા હાથમાં પૈસા આપો, જમણા હાથે પૈસા આપો. એ પહેલાં એમ જ કહેવાનું છે કે પહેલાં પૈસા મૂકો પછી ટિકિટ ફાટશે. એ પૈસા આપ્યા પછી ગમે એ નહીં બોલે એની શી ખાતરી? તમે મને ક્યાં આપ્યા છે? કઈ છે પુરાવો તમારી પાસે? શું કે શું પુરાવો છે? કયો છે? ભરોસો મૂકવો પડે છે. બજારમાં દુકાન માંડીને બેઠા તમે માલ આપો, આપવો જ પડે. તમે એમ કહો પહેલા પૈસા આપો તો જ પછી માલ આપશો, નહીતર માલ નહીં આપીએ. સાવ અજાણ્યા હોય ને તમે કરી શકો. જે બજારમાં એસ્ટાબ્લિશ પાર્ટી હોય તો એમ કે ભાઈ તમે માલ આપો, હું તમને પૈસા મોકલાવી દઈશ. ભરોસો રાખવો જ પડે છે. કહેનારમાં પહેલા તો વાત સાંભળતી વખતે તો વિશ્વાસ મૂકવો પડે ને, વાત સાંભળવા જેટલી તો ધીરજ આવી જોઈએ. બાકી તો શાંતિ બતાવનારા એમ કે છે કે જો તારું જે જ્ઞાન છે એ જ્ઞાન પોતે જ શાંત સ્વરૂપ છે. જ્ઞાન પોતે જ શાંત સ્વરૂપ છે. કેવું ગણ આ ઇધર ઉધર દોડે છે એની વાત નથી. જે જ્ઞાન માત્ર છે, સામાન્ય જ્ઞાન છે, એ પોતે જ શાંત સ્વરૂપ છે અને ઝાંખી થાય એવું છે. પણ એટલી વાત સાંભળવાની તૈયારી હોય અને એ પણ વિશ્વાસથી ને આસ્થાથી સાંભળવાની તૈયારી હોય. આ માણસ સાચું તો કહેતો હશે ને, કાંઈક આપણને ઉધેરાવાળે તો નહીં ચડાવે ને. એ સાચી વાત કહેતો હોય તો એ વાતનો પ્રયોગ કરવા સુધી કોઈ વાત બને નહીં. અને એ વાત એને સમજાય પણ નહીં. પહેલાં તો સમજાય જ નહીં, પ્રયોગ ક્યાંથી કરે? એક વખત તો એને વિશ્વાસ મૂકવો પડે છે. હવે અહીંયા એક બીજો પ્રોબ્લેમ ઊભો થાય છે કે એવી શાંતિની વાત કરનારા લગભગ ધર્મના ક્ષેત્રમાં બધા છે. અન્ય મતમાં પણ આજે તમે જાઓ તો આજે એ જ વાત છે કે આ ભૌતિક સુખમાં કાંઈ નથી, આધ્યાત્મિક સુખ પ્રાપ્ત કરો અને સાચું સુખ મેળવવા માટે તમે અમારી પાસે આવો. બધા એમ કે છે, બધા બોલાવે છે, જે દુકાન માંડીને બેઠા છે બધા એને ઘરાગી જોઈએ છે. તમે અહીંયા આવો, તમે અહીંયા આવો, તમે અહીંયા આવો, અમે તમને સાચું સુખ બતાવીએ, સાચું સુખ પ્રાપ્ત કરાવીએ. આયા થોડી વિટમના છે, કરવું શું, ક્યાં જવું, બજારમાં એક હારે 100-200 ઝવેરાતની દુકાનો હોય છે ઝવેરી બજારમાં. 100-200 દુકાનમાં કઈ જવાય નહીં, અને જાવ તો કઈ વળે નહીં. વિશ્વાસ મૂકવા માટે શું કરવું? ત્યાં એવી જ પરિસ્થિતિ છે કે પોતે ઝવેરી નથી ને ઝવેરાત ખરીદવા જાય છે. કોઈ એમ કહે છે કે પેલા હું ઝવેરી થઈ જાઉં પછી હીરા હીરાના દાગીના લઈશ, પેલા હું સોની થઈ જાઉં પછી સોનાના દાગીના ખરીદું. સામાન્ય માણસ પણ સોનાના દાગીના હીરાના દાગીના ખરીદે છે. ત્યાં પણ કોઈને કોઈ વિશ્વાસ મૂકે છે. વિશ્વાસ કેવી રીતે મૂકવો એ વિચારે છે. પ્રમાણિકતામાં કોના કોના નામ છે એના માટે પ્રયોગ કરે છે. 2-4 જગ્યાએ ભાવ પૂછી આવે છે, કોણ ભાવ બરાબર કે છે, ક્રોસ ક્વેશ્ચન કરે એમાં શું જવાબ મળે છે, એમાંથી એનો ટેસ્ટ કરે છે. આ માણસ કાંઈક વાત ઠીક કરે છે, આને કાંઈક પ્રમાણિકતા દેખાય છે. તેવી રીતે આમાં પણ ભલે 2-4 જગ્યાએ જવું પડે એનો વાંધો નથી. અને લગભગ મોટા ભાગના માણસો તો 5-7 જગ્યાએ ફરી આવ્યા હોય જ છે, એનો વાંધો નથી. પણ ખોજક ખોજી દ્રષ્ટિ હોવી જોઈએ, ખોજક દૃષ્ટિ હોવી જોઈએ, શોધક દ્રષ્ટિ હોવી
જોઈએ.
એના માટેની વાત છે. તો જ એ તપાસ કરે ને, એ પરિશ્રમ ક્યારે કરે. જેને 12માં લહેર છે એ તો બધા દોડે છે એ લહેર પાછળ. અહીંથી સુખ મેળવું, ઘડીક અહીંયા જાય છે, ઘડીક આ જાય છે, ઘડીક આ વિષયું, ઘડીક આ વિષયું, ઘડીક આ વિષયું, એમ ચાલ્યા જ કરે છે એ લોકોના જીવન. એને તો એમાંથી શાંતિ મળતી નથી તો પણ એ રીતે ચાલે છે. એ તો વિચારતા જ નથી કે આટલું આટલું કર્યું છતાં મને શાંતિ ન મળી, હવે હું કંઈક બીજો વિચાર કરું, એટલું એનો વિચાર ન આવે. ત્યાં સુધી તો કોઈ ઉપાય છે જ નહીં. તો સૌથી પહેલી વાત છે કે તને 12માં અશાંતિ લાગતી હોય, ક્યાંય સુખ ન લાગતું હોય અને તારે સાચું સુખ મેળવવાની વૃત્તિ થઈ હોય તો જ ગાડી પાટા ઉપર ચડશે અથવા આ લાઈન સાચી લાઈન હાથમાં આવશે. નહીં તો આવવાની કોઈ શક્યતા નથી. પહેલી જ વાત લીધી છે. ધર્મના ક્ષેત્રમાં એવી રીતે આવે છે એ જરૂર સફળ થાય છે, અને એ સિવાય બીજી રીતે આવે એ સફળ નથી થતા. કોઈ બીજી રીતે આવી ગયા, પ્રવેશ કરી ગયા, એને સફળતા નથી. આ રીતે આવ્યા હોય તો જરૂર સફળ થાય, થાય ને થાય છે. શું કહ્યું? પહેલાંથી કોઈને ઝાંખી થતી નથી, પણ જે મહાપુરુષોએ પ્રગટ કર્યું છે તે તને બતાવે છે. પ્રગટ કરનાર તે બતાવે છે કે તું આમ કર. અમે તો અનુભવ કરીને કહીએ છીએ, એ પ્રયોગ પણ બતાવશે, સમજાવશે, પ્રયોગને પણ સમજાવશે. કામ પોતાને કરવાનું છે. રસ્તો દેખાડનાર મળે પણ ચાલવાનું પોતાને હોય છે. અને પછી તેનો વિશ્વાસ કરે તો તેને સ્વાનુભૂતિ થાય છે. એ વાત તો સ્પષ્ટ છે કે સમજીને વિશ્વાસ મૂક્યા પછી આગળની વાત છે. આત્મા સુખનું ધામ છે તેનો વિશ્વાસ કર. શું કે છે? આત્મા અનંત સુખ ધામ છે એનો તું વિશ્વાસ કર. વિશ્વાસ કરવાથી ફાયદો છે કે જો મારામાં મારું અનંત સુખનું ધામ હોય તો સુખ મેળવવા માટે બીજી વ્યર્થ પ્રવૃત્તિ કરવાથી સુખ મળવાનું નથી. તેમ મારામાં જો મારું અનંત સુખ ધામ હોય તો પછી એ સુખને કોઈ નાશ કરવા માટે પણ કોઈની પહોંચ નથી. આટલો જો વિશ્વાસ આવી જાય તો પણ કોઈ પણ પ્રકારની શંકા અને ભય ઉત્પન્ન ન થાય. નહીતર સંસારમાં બધા જ જીવો ભયના ઓથાર નીચે જીવે છે. બધા ભયમાં જીવે છે. કોઈને મૃત્યુનો ભય, કોઈને લૂંટાવાનો ભય, કોઈને રોગનો ભય, કોઈને અકસ્માતનો ભય, કોઈને પરલોકનો ભય, શું થશે ભવિષ્યમાં, સંયોગની અનિશ્ચિતાને અનિશ્ચિતતાનો ભય. કેમ કે નિર્ભય થવા માટે કોઈ સાચું સમજણ કે સાચી જ્ઞાન કે કોઈ આધાર નથી જીવન. દ્રષ્ટાંત આપે છે, જેમ મા બાપ છોકરાને બતાવે તો છોકરો મા બાપનો વિશ્વાસ કરે છે. મા બાપને તો વિશ્વાસ કરે ને, મારા મા બાપ છે એ કાંઈ મને હું દુઃખી થાવ એવી તો કાંઈ વાત નહીં કરે. કેમ કે એને પાળી પોષીને મોટો તો કર્યો છે, તો હવે એને કાંઈ કૂવામાં નાખવા માટેની તો કોઈ વાત નહીં કરે. એ વિશ્વાસ કરે છે. વિશ્વાસ કરવાનું એની પાસે કારણ છે. અવિશ્વાસ લાવવાનું કોઈ કારણ નથી. તેમ જ્ઞાની બતાવે છે તો પોતાની બુદ્ધિથી થોડો વિચાર કરે, પછી જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી જ્ઞાનીઓના વચન ઉપર વિશ્વાસ કરતો જાય. નાની છે એને મા બાપના સ્થાને દ્રષ્ટાંતમાં મૂક્યા, ભાઈ આપણા કરતા આગળ છે, વિશેષ છે, નિર્દોષ છે, હે, અને આપ મારા હિતના ઈચ્છુક છે. વિશ્વાસ મૂકવા માટે નિષ્ફળતા એ મોટો આધાર છે. વિશ્વાસ મૂકવા માટે નિષ્ફળતા એ મોટો આધાર છે. સ્પૃહા અને નિષ્પૃહાને ન સમજી શકે આવનારો, એ વાત બની શકે એવું નથી. કેમ કે સ્પૃહાવાળો તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કાંઈ ને કાંઈ માગણી એની આવવાની આવવાની ને આવવાની. ગુરુદેવ કેવી રીતે સરસ શાસન કરેલું. એમના શાસનમાં એક જ વાત હતી, ક્યાંય માગવાનું નહીં. નહીંતર માણસો શું કહે, ભાઈ અમે અમારા માટે ક્યાં માગીએ છીએ? અમારે તો મંદિર બાંધવું છે ને એટલે માગીએ છીએ, ફણફાળો કરીએ છીએ. અમે કે અમારા ઘર માટે થોડો ફણફાળો કરવા આવ્યા છે, ને મંદિરમાં તો તમારે આપવું જ જોઈએ ને. હા, એ પદ્ધતિ જ નહોતી ગુરુદેવને. અને કોઈ ભૂલથી માગ્યું હોય, આવા દેવગુરુ શાસ્ત્રના કાર્ય માટે પણ જો માગ્યું હોય તો ગુરુદેવ આકરી ટીકા કરતા હતા. સાધારણ નહોતા ટીકા કરતા, આકરી ટીકા કરતા હતા. તો કહો પછી તમને કોણે કીધું કે આ બધું કરો તમે? સમજે, તમે તમારા પગ ઉપર ઉભા રહીને કરો, માગીને શું કરવા કરો? જેને સમર્પણ કરવું હશે સમર્પણ કરશે, તમે શું કરવા માંગો? નિષ્ફળતા હોય ત્યાં વિશ્વાસ મૂકી શકાય છે. જેને કાંઈ ને કાંઈ સ્વાર્થ હોય, કાંઈ ને કાંઈ સ્વાર્થ હોય, શું કે માનનો પણ સ્વાર્થ હોય, એ વિશ્વસનીય નથી. માન ટકાવવા માટે પણ કંઈ પણ થતું હોય તો એ વિશ્વસનીય નથી. માન છે એ નમ્રતાની વિરુદ્ધ છે. માન છે નમ્રતાની વિરુદ્ધ છે. કોઈ પણ માણસ છે એ પોતે જ્ઞાન લઈને તો અહીંયા જન્મ નથી અત્યારે, એ તો પરિસ્થિતિ નથી. જ્ઞાન લઈને કોઈ જ્ઞાની અહીંયા ધર્મ જન્મે, જ્ઞાની થાય છે, તો જ્ઞાની થાય છે ત્યારે એને કોઈ ને કોઈ નિમિત્ત હોય છે. એટલે એ નિમિત્તો પ્રત્યે એની નમ્રતા એવા વગેરે ત્યાં એની પરીક્ષા થઈ જાય માનની. અને સ્પૃહા હોય તો એ કોઈ વસ્તુ મેળવવા માટે એનો પ્રયત્ન છે એનો અનિવાર્ય. બે જ કષાય છે, માન અને લોભ. આ બે કષાયની પ્રવૃત્તિ બરાબર સમજાઈ જાય તો નિષ્ફળતા સમજાઈ જાય. નિષ્ફળતા હોય ત્યાં વિશ્વાસ મૂકવો, સ્પૃહા હોય ત્યાં વિશ્વાસ, માન નિષ્પૃહા હોય તો વિશ્વાસ ન મૂકવો. અને કોઈ બીજી ઉચિત વસ્તુ આર્થિક કોઈ પણ વાતની સ્પૃહા હોય ત્યાં વિશ્વાસ ન મૂકવો, કેમ કે એ સાચું નહીં કહી શકે. સાચું એની પાસે સત્ય નહીં હોય, આ નિયમ છે. હા, આશય ફેરસી જાય છે. આત્મકલ્યાણનો આશય રહેતો નથી. જ્યાં આત્મકલ્યાણના આશયથી વાત ન હોય ત્યાં આત્મકલ્યાણનું નિમિત્તત્વ એ વાતમાં રહેતું નથી, એનો છેદ ઉડી જાય છે. શબ્દો ભલે એના એ હોય, નિમિત્તત્વ નથી રહેતો. બહુ ચોખ્ખી વાત છે. મુમુક્ષુ વાત કરતા હતા, એમાં સમજીએ ઓછું, અને સમજાવનાર તો બધા વેલરેડ માણસો હોય છે, વિદ્વાન હોય છે, કોઈ વિદ્વાન ને ત્યાગી બે હોય છે, કોઈ સારી ઓરેટરી હોય, ઘણા શાસ્ત્રો માંથી ઘણું સમજાવતા હોય. હવે પરીક્ષા કરવાની આપણે બહુ શક્તિ ન હોય, એમાં કરવું શું, મૂંઝાઈ જવાય છે. કોઈમાં એવું હોય ત્યાગ ન હોય પણ બહુ સારું સમજાવતા હોય, કોઈમાં ત્યાગ હોય ને સારું સમજાવતા હોય તો વધારે આકર્ષણ તો ત્યાં જ થાય ને. કારણ કે ત્યાગ છે એક જાતની નિષ્ફળતાને બતાવે છે. પણ એ તો લોભ કસાઈની નિષ્ફળતાથી, પણ માન કસાઈનું હું બે પણ તપાસવા પડે. કરવું શું, મૂંઝાયેલા માણસ હતા. એમ નહીં, તમે એમ કરો, પરિચય તો તમે કરો જિજ્ઞાસા દ્રષ્ટિથી. હવે આત્માની વાત સંભળાવતા હોય તો જાવું, ને બીજી વાત સંભળાવતા હોય તો ન જાવું, એટલે એક મર્યાદા રાખો. એ આત્માની વાત સાંભળતા, આત્મા એટલે પોતે છે, આત્માની વાત સાંભળતા આત્મા ઉપર શું અસર થાય છે, આટલું તમે ઓબ્ઝર્વ કરો. સેલ્ફ ઓબ્ઝર્વેશન ઉપર જાઓ. હવે તમે બારમાં તો તમને નહીં પત્તો ખાય, કેમ કે તમારી શક્તિ કરતાં એની શક્તિ વધારે છે, અને દેખાવમાં તો ભૂલ થવાની પૂરી સંભાવના છે. તમારા આત્મા ઉપર શું અસર થાય છે, ત્યાં તમારા આત્મા ઉપર અસર થતી હોય કે આત્મકલ્યાણની બાબતમાં મને આ વાત અસર કરી જાય છે, ત્યાં તમે તમારું સ્થાન ગોઠવો. બસ પરીક્ષા સામેની નથી કરવાની, પરીક્ષા અહીંથી કરવાની છે. જો સામેથી કરવાની પરીક્ષા હોય તો એમાં ભૂલ થવાની પૂરી શક્યતાઓ છે, પૂરી સંભાવના છે. પોતાના અસરથી જો વાત કરે તો ભૂલ નહીં થાય. પછી બરાબર છે કાણરિયા. वो जो ज्ञानी को मान माया लोभ होता है वो प्रासंगिक होता है, कोई प्रसंग पूर्ति बात होती है। जैसे क्रोध हुआ, कोई प्रसंग में क्रोध भी हुआ, ऐसे चारों कसाई का कोई ना कोई प्रसंग बनता है, तो प्रसंग पूर्ति मर्यादित बात होती है, आशय नहीं होता है, अटक पड़ जाता है। जिसका आशय होता है वो बेसिकली बात वहां से चलती है। દરેક જીવ મૂંઝાયેલા છે, સત્ય નથી મળતું, એટલે સત્ય શું છે એની જિજ્ઞાસા આવ્યો છે પોતે, એટલે પોતાને કેટલીક પોતાની પણ મૂંઝવણ છે અંગત રીતે, પોતાના પરિણામોના, પોતાના સંયોગોની, પોતાની સમસ્યાઓની એક મૂંઝવણ એ છે। બીજી મૂંઝવણ એ છે કે સાચો રસ્તો મળતો નથી, આ બે ઉપર યથાર્થ સોલ્યુશન મળતું હોય તો પણ ખબર પડે। ચાર જગ્યાએ ભાવ પૂછો તો ખબર ન પડે હવે સાચો ભાવ શું છે આ ચીજનો, એના જેવી આ વાત છે કે તમારી સમસ્યા તમે બધે મૂકો બે જગ્યાએ ચાર જગ્યાએ જ્યાં જાઓ, એનું સોલ્યુશન ટુ ધી પોઈન્ટ આવશે તો તમારો સામાન્ય અનુભવનો ખ્યાલ આવી જશે તમને। જ્ઞાની છે એ હંમેશા અનુભવી પુરુષ છે, એટલે અનુભવમાં એ આગળ છે। શાસ્ત્ર જ્ઞાન હોય કે ન હોય પછીની વાત છે, જ્ઞાની પાસે શાસ્ત્ર જ્ઞાન ન હોય પણ અનુભવમાં જરૂર આગળ છે, તો તમારા અનુભવને એ સમજી શકશે અને અનુભવના દૃષ્ટિએ તમને આગળ ખુલાસો આપી શકશો કે આમ જુઓ, આમ થવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ થવું જોઈએ, આમ હોવું
જોઈએ,
વિધિની વાત ક્યાં મળશે એ રીતે પણ ટેસ્ટ થયું, કેમ કે વિધિની વાત વિધિમાંથી પસાર થયા વિના કોઈ બતાવી શકતું નથી। આ એક ખુલ્લી પરિસ્થિતિ છે, પણ કોઈને શું હોય છે કે એ વિધિ પોતે જ વિધિની વાતમાં કાંઈ સાવ ઝીરો હોય ને કાંઈ જ સમજી શકવાની યોગ્યતા ન હોય, એને શું કરવું? કે ભાઈ તમારી સમસ્યા તો તમે રજૂ કરી શકો છો, હવે મારે કેવી રીતે આગળ ચાલવું, આ મારા પરિણામ છે, આ મારા સંયોગ છે, આ મારી મૂંઝવણ છે, હવે મારે કેવી રીતે આત્મકલ્યાણના રસ્તે આગળ વધવું એ બતાવો। અનુભવ છે જેમ સૂરજ છાબડે ઢાંકો રહેતો નથી એમ અનુભવ છાનો રહેતો નથી, આ સ્પષ્ટ વાત છે અને એની પ્રતીતિ આવી શકે છે। એટલે એવી રીતે વિશ્વાસ મૂકવા યોગ્ય જે છે એને શાસ્ત્રમાં આપ્ત પુરુષ કયા છે। 751માં શું પ્રશ્ન શબ્દ વાપર્યો? આપ્ત પુરુષના વચનની પ્રતીતિ, પહેલો શબ્દ આ રહ્યો છે, આપ્ત પુરુષના વચનની પ્રતીતિ, આજ્ઞા રુચિ અને સ્વચ્છંદ નિરોધ ભક્તિ, આ ત્રણ પ્રકાર ઊભા થાય ત્યારે એને પહેલું સંકેત આવે, તો પહેલું સંકેત આવે ત્યારે આ ત્રણ પ્રકાર હોય એને, એના સિમ્પટમ્સ બતાવ્યા છે એ આપતો, એટલે વિશ્વસનીય પુરુષ, એનો પોતાની બુદ્ધિથી થોડો વિચાર કરે, પછી જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી, સ્વાનુભવ ન થાય ત્યાં સુધી જ્ઞાનીઓના વચન ઉપર વિશ્વાસ મૂકતો જાય। એટલે મૂકતો જાય એનો અર્થ શું છે? એ જે જેમ કે એમ કરતો જાય, જેમ કે એમ કરતો જાય। સાદો દ્રષ્ટાંત લઈએ, તમે રાગમાં વિકલ્પમાં આકુળતા લાગવી જોઈએ, આટલું એક વચન છે, આથી વધારે નથી. તમે રાગ ને વિકલ્પ થાય છે એ તો સ્પષ્ટ વાત છે, હવે એમાં આકુળતા લાગવી અને ન લાગવી એવા બે પ્રકાર ઉભા થાય છે. ઓકે, નથી લાગતી, ઓકે નથી લાગતી, ત્યાં સુધી તું વિશ્વાસ મૂકીને તપાસ કર કે ભૂલ મારી છે. અહીંયા વિશ્વાસ મૂકવાની વાત છે, મને નથી લાગતી માટે તમે ખોટા ને હું સાચો એમ ન હોય. તમે કહો છો કે વિકલ્પમાં રાગમાં આકુળતા લાગવી જોઈએ, પણ મને જ નથી લાગતી, તને રસ હોય તો ન લાગે, તને દેખાશે તને રસ હતો તો હા, તો પછી ક્યાંથી લાગે? તો તને રસ હતો એ તારો રસનો અનુભવ તેનો પકડ્યો, પણ એને પકડ્યો. અનુભવી માણસ શું છે, પોતાના અનુભવને ન સમજતો હોય એના અનુભવને જ્ઞાની સમજે છે, કેમ કે એને અનુભવ જ્ઞાન છે. એટલે કહે છે બરાબર છે, તને નથી લાગતી ને તો તું ક્યાં ભૂલ કરોશ, કે તને રસ આવે છે ત્યાં ભૂલ કરોશ. જ્યાં સુધી તને જે રાગમાં જે વિકલ્પમાં રસ હશે ત્યાં સુધી તને એમાં દુઃખ નહીં લાગે, પણ દુઃખ છે ખરું ત્યાં. નિરસ થઈને તપાસ કરો, હવે તને દુઃખ લાગે છે કે નથી લાગે. હવે જો એ રીતે તપાસ કરે, વિશ્વાસ મૂકીને તપાસ કરે, તો એને પોતાનો અનુભવ સમજાય ત્યારે કહેનાર સાચા છે એમ પણ સમજાય, અને કહેનારના અનુભવ ઉપર વિશ્વાસ મૂકવાનું વધારે કારણ ઊભું થાય. તો એક વાતમાં વિશ્વાસ પડે તો બીજી વાતમાં ફરીને વિશ્વાસ મૂકે, તો એની બધી વાતમાં વિશ્વાસ મૂકે. એ રીતે વિશ્વાસ મૂકીને એ જેમ કે એમ પ્રયોગ કરતો જાય તો જરૂર એનું કલ્યાણ થાય, થાય ને થાય, સાનુભૂતિ સુધી પહોંચી જાય. એટલે જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી જ્ઞાનીઓના વચન ઉપર વિશ્વાસ મૂક કરતો જાય, ક્યાંય શંકા ન કરે. પછી શંકા કરવા, પહેલી વખત પરીક્ષા કરવામાં તો હાથ શંકા કરે, એક નહીં, પરીક્ષા કરતી વખતે હાથ ગણે 14 ગણા મુખ હાથને બદલે, એમાં વાંધો નથી. પછી વિશ્વાસ મૂક્યા પછી શંકા કરી તો વાત પૂરી થઈ ગઈ. પછી તને કહેશે એ વાત કોઈ તને લાગુ નહીં પડે, કોઈ તને જ્ઞાન ચડશે નહીં, કોઈ ઉપદેશનો અસર નહીં આવે. પહેલી વખત છે એ બરાબર, દુકાન ઉપર પગ મૂકવો, 4 દુકાન ફરીને પછી નક્કી કરીને પગ મૂકવો કે આ દુકાનેથી લેવું છે, પછી એમાં વિશ્વાસ મૂકીને જ લેવું પડે છે, એમાં પછી એવો વિશ્વાસ ન કામ આવે. અને બીજું ચેકિંગ પોઈન્ટ એ છે, અનુભવ છે એ ચેકિંગ પોઈન્ટ છે. હવે કોઈને દુકાને જવાની જરૂર નથી, કોઈને પૂછવાની જરૂર નથી કે આ કે છે એ સાચું છે, ઓલા કે છે એ સાચું છે. હવે અનુભવની ચેકિંગ પોઈન્ટ છે, એ કે છે એ પ્રમાણે અનુભવ કરને, અનુભવ કે એ પ્રમાણે જો મેળ ખાતો હોય તો વાંધો નથી, ન ખાતો હોય તો શાસ્ત્ર સાથે ટેલી કરવું, એ તો જ્ઞાનીઓના વચન છે ને, શાસ્ત્ર સાથે મિલાન કરવું, મારી ભૂલ છે તમારે સુધારવી જોઈએ, મને વિરાગમાં દુઃખ નથી લાગતું, મને વિકલ્પમાં દુઃખ નથી લાગતું, ભૂલ મારી છે. જેમ કોઈની દુકાને નાણાં મૂકવા હોય તો માણસ આખી દુકાન ન જુએ, કોઈને ત્યાં પૈસા મૂકવા હોય વ્યાજે તો એને કંઈ તારી મૂડી બતાવવા પછી પૈસા મૂકો. બેંકો તો બધા આંકડા બહાર મૂકે છે, એટલા માટે કે એને ત્યાં બધા થાપણ મૂકે, પણ એ આંકડા સાચા જ હોય એવું કોઈ જરૂરી નથી, અને બેંકો ઉઠી પણ જાય છે. એવી જ રીતે કોઈ પણ બતાવે છે આ શેરબજારવાળા, બજારમાં મૂકે છે ને પોતાનો રેકોર્ડ બધો, છોકરાના શેર ખરીદે, એ જે થાપણ જ છે ને, બીજું શું છે, શેર છે થાપણ જ છે, બીજું શું છે. અને બધા મૂકે છે કે બધા સાચું મૂકે છે એવું થોડું છે. એટલે ક્યાંય પૈસા મૂકવા હોય તો તું તારી મૂડી બતાવતો હું પૈસા મૂકું, એ ભૂલ ખાવાનો છે, એ ટેસ્ટિંગ પોઈન્ટ નથી, એમાં ભૂલ ખાય છે લોકો. પણ એના અમુક લક્ષણ ઉપરથી ઓળખે કે આની દુકાન સારી ચાલે છે. મૂડી જોવાની જરૂર નથી, મૂડી તપાસવાની જરૂર નથી. ખરી વાત તો એ છે કે વિશ્વાસ મૂકવો એનો એક જ પોઈન્ટ છે, અને તે પ્રમાણિકતા. ભલે ને મૂડી વગરનો માણસ હોય, પૈસા દેવામાં કોઈ વાંધો નહીં, જો એ પ્રમાણિક હોય તો. એ પોતાની ચીજ વસ્તુ વેચીને પણ તમને આપશે, જો એ પ્રમાણિક હશે તો. અને અપ્રમાણિક હશે તો પોતાની સંપત્તિ બનાવ્યા પછી કે છે મારી પાસે કાંઈ નથી, અને એનું હાજુ કરી દઈ જાય. એટલે શ્રીમંત માણસ પ્રમાણિક હોય છે અને સાધારણ માણસ અપ્રમાણિક હોય છે એવું દુનિયામાં પણ નથી. એ કોઈ ટેસ્ટિંગ પોઈન્ટ નથી, ટેસ્ટિંગ પોઈન્ટ પ્રમાણિકતા છે. પ્રમાણિકતાને તપાસવી પડે. અમુક શબ્દ વાપરો ને અમુક લક્ષણ ઉપરથી ઓળખે, એ અનુભવ માંગે છે. આપણી મુમુક્ષુથી જવારી છે. આ હીરાની લાઈનમાં જરાક નજર ઝીણી જોઈએ, પરખ આવવી જોઈએ. અને રફમાં તો એથી વધારે તકલીફ પડે, કેમ કે કાંકરામાંથી હીરો ગોતવાનું. તમારો વિષય થોડો પરખનો બહુ ઊંડો છે. મને કે એથી ઊંડો વિષય તો માણસને પરખવાનો છે કે ધંધો કરીએ એમાં ખાલી હીરાને જ ઓળખીએ, કે રફને ઓળખીએ એટલે આ ધંધો નથી ચાલતો, માણસને ઓળખવા પડે. અને એ તો બધા ધંધામાં ઓળખવા પડે છે, એક ધંધામાં નહીં, બધા ધંધામાં. માણસને પરખતા ન આવડે તો થાપ ખાઈ જાય. જેને માલ ન દેવો હોય એને માલ ઉધાર કરી દે, પૈસા ન આવે. માણસને પરખ કરવી પડે. વાત તો કીધું તમારી ઠીક છે, જરા અનુભવી માણસ હતા એટલે આમાં માણસ ઓળખવો એ અઘરી વાત છે. કે હીરા ઓળખવા એટલી અઘરી વાત નથી, રફ ઓળખવી એટલી અઘરી વાત નથી, માણસને ઓળખવા એ બહુ અઘરી વાત છે. હા, એ તો આચાર્યો જંગલમાં બેઠા બેઠા જે સંસારીઓના દ્રષ્ટાંત આપે ત્યારે નવાઈ લાગે આપણને. ગુરુદેવ પણ આપતા, પછી ગુરુદેવ કહેતા કે અમે ભલે સંસાર ના નાટકમાં પાત્ર તરીકે આવ્યા નથી, નાટક કર્યા નથી, પણ ખબર બધી છે અમને, એમ કહેતા. અનુભવ જ્ઞાની એવું છે, અનુભવ જ્ઞાનની હંમેશા સુપિરિયરિટી રહી છે. અમુક લક્ષણથી ઓળખે એમ લક્ષણથી ઓળખી લેવું જોઈએ. જેના ઉપર વિશ્વાસ મૂકવો છે એને લક્ષણથી ઓળખી લેવું જોઈએ. મહાપુરુષો કાંઈ સ્વાનુભૂતિ બતાવી શકે નહીં, પણ તેના લક્ષણ બતાવે. એવું છે કે અહીંયા એક ચીજ એવી છે કે જે બતાવી શકાતી નથી. સ્વાનુભવ છે એ કાંઈ ઓલા ઝવેરાતના બોક્સ જેવું નથી, ખોલીને બતાવે કે જુઓ અમારી ભાઈ આટલા આટલા દાગીના છે, આટલા આટલા હીરાઓ છે. આ તો એવી ચીજ છે, દેખાય ને એવી ચીજ છે, પણ એના લક્ષણ બતાવે છે. સ્વાનુભવ થાય ને આમ હોય, સ્વાનુભવ થાય ને આમ હોય, જ્ઞાન દર્શન ઘણી વાતો કરે છે. એક સમસ્યા ઉભી થઈ, સુગાનીજીનું દ્રવદ્રષ્ટિ પ્રકાશનું પ્રકાશન કર્યું ત્યારે એક સમસ્યા ઉભી થઈ હતી કે આ પુરુષ નાની છે કે નહીં, એનો અપરિક પ્રશ્ન થઈને આવ્યો. સારા સારા વિદ્વાનો એમ કે જ્ઞાની નથી. ગુરુદેવે જ્ઞાની જાહેર કર્યા પછી જાહેર કર્યા, અમે તો પ્રકાશન તો અમે પહેલા કર્યું. આ સમસ્યા આવી હતી. બાપે સામે આ પ્રશ્ન આવશે, જ્ઞાની છે એ તમે નક્કી કેવી રીતે કર્યું? પછી અમે તો મેં તો બાયું ચડાવ્યું, આવે આ પ્રશ્ન આવવા દો, અમારી સામે સાબિત કરી દઈશું પણ જ્ઞાની છે, આટલા આટલા ચિહ્ન તૈયારી કરી નાખે છે. અમારે લાલચંદભાઈ કે નામ તો અમારા બેન હતા, પ્રશ્ન આવશે આપણી સામે, તૈયારી જોશે આપણી, આપણે તો પૂરી તૈયારી છે. એમાં એટલા એટલા અમુક એના વચનો છે, એના લક્ષણોથી એ જ્ઞાન એની જ્ઞાન દશાને એ પુરવાર કરે છે. અનુભવ ન હોય તો એ વાત નીકળે નહીં આવી રીતે. એવી ઘણી વાતો છે અને એ બધી ખ્યાલમાં હતી. પણ એવું કોઈ સામે કોઈ અમારી સામે આવ્યું નહીં. ગુરુદેવે એક્સેપ્ટ કર્યું, ગુરુદેવે જાહેર કર્યું, પછી તો ગુરુદેવને સામે કોણ થાય? થયા તો થોડા ઘણા, પણ થોડા ટાઈમ માટે થાય. તો પછી અથવા કોઈ પોતાનો અભિપ્રાય ન મૂકે તેમાં ગુરુદેવ કરે પણ શું, એ તો સૌ સ્વતંત્ર છે. પણ આમ સમાજ તો ગુરુદેવ ઉપર વિશ્વાસ મૂકનારો છે, ગુરુદેવના અનુયાયી તરીકે વર્તે છે. એટલે એ વાત વ્યક્તિગત રીતે વાત અભિપ્રાયને છોડીએ તો સમાજને માન્ય રહે. એવી પોતાની અમુક લક્ષણોથી જ્ઞાન જ્ઞાનીપણું શું છે એ સમજવાની પોતાની તૈયારી હોવી જોઈએ એમ કહેવા માંગે છે. કે સ્વાનુભૂતિ નથી બતાવી શકાતું, પણ એના લક્ષણથી પોતે વિચાર કરવો, કારણ કે પોતાને સુખ જોઈએ છે, પ્રયોજનની વાત આ છે. અને પ્રયોજનભૂત વિષય ઉપર એ પ્રકાશ પાડે, કેવી રીતે દુઃખ મટે, કેવી રીતે સુખ થાય, એ વાત કાંઈ અનુભવની અછાની રીએ વિશેષ વાત લઈશ. આખો કાર્યક્રમ બાકી છે.
સદગુરુદેવનો જય ગુરુવાણી માતનો જય. દિગંબર જૈન.